બમણો હિસ્સો પવિત્ર આત્માનો એલિયા કરતાં બમણો હિસ્સો તને પ્રાપ્ત થશે. અને એવું જ બન્યું. એલિયાનો જે પવિત્ર આત્મા એની પાસે હતો એનો બમણો હિસ્સો એલિશા પ્રબોધકને મળે છે અને એ પણ બહુ મોટો પ્રબોધક થઈ ગયો. હવે મારા ધારવા પ્રમાણે હું માણસના શું કહે, મારી ભૂલ પણ થતી હોય, જૂના કરારમાં પ્રભુને એવા બે માણસો છે કે જેમને પ્રભુએ જીવતા આકાશમાં લઈ લીધા. હનોક વિશે આપણે જાણીએ છીએ કે ન્યાયી માણસ હતો, પ્રભુની સંગાતે એ ચાલ્યો અને હનોકને જીવતો આકાશમાં લઈ લેવામાં આવ્યો, એ આપણે જાણીએ છીએ. ને એવી રીતે આ એલિયાના સંબંધમાં મોટો પ્રબોધક હતો અને યહોવાનું વચન વારંવાર એની પાસે આવતું હતું અને એ લોકોને કંઈ સંભળાવતો હતો અને ઇસરાયેલ પ્રજાને પ્રભુના માર્ગમાં દોરવા માટે એણે ઘણો પ્રયત્ન કર્યો અને એને પણ વંટોળિયાની મારફતે પ્રભુએ આકાશમાં લઈ લીધો. નવા કરારમાં એક જ વ્યક્તિને વિશે આવું લખવામાં આવ્યું છે, તે આપણા પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુને પુનરુત્થાન પછીથી આકાશમાં લઈ લેવામાં આવ્યા. તેઓ દેવબાપને જમણા હાથે બેઠા ને ત્યાંથી આપણા માટે મધ્યસ્થી કરે છે અને પાછા આવનાર છે એ વિશ્વાસમાં આપણે બધા જીવીએ છીએ. જો મારી ભૂલ ના થતી હોય તો જૂના કરારમાં આ બે જ પ્રબોધકો એવા છે કે જેમણે મરેલાને જીવતા કર્યા, એલિયા પ્રબોધકે અને એલિશા પ્રબોધકે. એલિશા પ્રબોધકના સંબંધમાં તમે રાજાઓના બીજા પુસ્તકમાં બધું વાંચી શકો અને એલિયા પ્રબોધકનું આ રાજાઓના પહેલા પુસ્તકમાં લખવામાં આવેલું છે. બહુ લાંબી ચર્ચા હું કરતો નથી, પરંતુ આ બે પ્રબોધકો વિશે કે જ્યાં કે એમને પ્રભુના આદેશથી, પ્રભુના પરાક્રમથી જ્યાં કે મરેલાને જીવતા કર્યા. નવા કરારની અંદર પણ આપણે એવા બે વ્યક્તિઓના નામ જાણીએ છીએ. પ્રભુ ઈસુએ મરેલાને જીવતા કર્યા, લાઝરસને જીવતો કર્યો, નાઇન નામની શહેરની વિધવાના દીકરાને, જુવાન દીકરાને જીવતો કર્યો, યાઈરસની દીકરીને જીવતી કરી. એટલે પ્રભુ ઈસુએ આ ચમત્કાર કર્યા. અને જો તમે પ્રેરિતોનું કૃત્ય વાંચો તેમાં સંત પાઉલે આવો ચમત્કાર કર્યો અને એ ભાષણ આપતા હતા પાઉલ અને ત્રીજા માળેથી વર્ગમાં પડેલો જુવાન નીચે પડી જાય છે અને પછી પ્રભુના પરાક્રમથી, પ્રભુના નામથી એને જીવતો કરવામાં આવે છે. એમ કે એલિયા બહુ મોટો પ્રબોધક હતો. હવે બધું બહુ લખાણ એના વિશે છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ જ્યારે દુકાળ પડ્યો ત્યારે પ્રભુએ એવી અજબ યોજના કરી કે એલિયાને સવારને સાંજ કાગડાઓ કરંતનાળા પાસે આવી અને માંસની રોટલી પૂરી પાડતા હતા, કરંતનાળાથી પાણી પીતો હતો. ત્યાર પછીથી જ્યારે પાણી સુકાઈ ગયું ત્યારે ગામમાં જાય છે, સરાફતમાં ગામમાં, ત્યાં આગળ પેલી વિધવાને કહે છે કે તું મને રોટલી આપે. આખી આપ વાત જાણીએ છીએ. અને પછી પ્રભુ થકી એને આશીર્વાદ આપે છે કે તારે માટલીમાંનો લોટ ખૂટશે ને તારા તાંબડીમાંનું તેલ ખૂટશે ને. અને એ જે દુકાળના દિવસો હતા, 3 વર્ષ સુધી ભયંકર દુકાળ સંભ્રમનો ચાલ્યો ત્યાં સુધી આ બીના બની અને એલિયા પ્રબોધકને પણ ખાવાનું પ્રભુએ પૂરું પાડ્યું એમના થકી. હમણાં જે આપણે જો તમે રાજાનું પહેલું પુસ્તક 17:18 જરા છે જુઓ તો એની અંદર પેલો ચમત્કાર પ્રભુએ ને બાળના 450 પ્રબોધકો, આહાબ રાજાને એની પત્ની ઇઝબેલ ને, મૂર્તિ પૂજામાં માનનારા અને બાળને પગે લાગનારા, અને પ્રભુ એલિયાને કહે છે કે તું આ પ્રમાણે કહે. અને પછી એ કહે છે કે જો તમારો દેવ જીવતો હોય તો ચાલો તમે અર્પણ કરો ગોધાનું, અને તમારો દેવ આકાશમાંથી અગ્નિ પ્રગટાવીને મોકલે અને કે અર્પણને બાળી નાખે અને ભસ્મ કરે તો તમારો દેવ સાચો. ના થયું એવું. અને પછી આપણે જોઈએ છીએ કે પ્રભુને વિનંતી એલિયાએ કરી અને પણ 12 પથ્થરની વેદી બનાવી, 12 યાકૂબના દીકરાઓ 12 વેદી બનાવી, અને પછીથી લાકડા ચીતી ગોધાનું અર્પણ કર્યું, ટુકડા કરી, પાણી રેડ્યું ચારે બાજુએ, ચાર ચાર માટલા, ત્રણ વાર તો પાણી રેડ્યું, ખાઈમાં પાણી ભરી ગયું, ખાઈ ખુદેલી એમાં પાણી પાણી થઈ ગયું. પછી આ જીવતા દેવની પ્રાર્થના કરી કે એ વા મારો સાંભળ, મારો સાંભળ, કે આ લોકો જાણે કે તું જ એકલો સાચો દેવ છે. અને ખરેખર આકાશમાંથી અગ્નિ પ્રગટ્યો, નીચે ઉતર્યો, બધું બાળી ભસ્મ કરી દીધું, માટી અને લાકડા અને બધું જ બળી, અને બધાએ લોકો પ્રભુના ચરણમાં આવ્યા, પ્રભુના શરણે આવ્યા. જીવતો દેવ તો તમે જ છો, યહોવા દેવ તમે જ સાચા દેવ છો. અને પછી પેલો વરસાદ પડે છે, ત્રણ વર્ષ પછીથી આખું વાદળ કુંવરું, કોઈ સિઝન નહીં, કશું નહીં, પણ પ્રભુએ એના આજ્ઞા કંઈક જાય જઈને કે હા પેલા જાય ને લોકો જોવે કે છે. અને એક નાનો મુઠ્ઠી પર મેઘ આકાશમાં ચડે છે સમુદ્રમાંથી. સાતમી વાર જાય છે ત્યારે ચાકર એનો ગેજી કહે છે કે એક નાનો મુઠ્ઠી જેટલો મેઘ આકાશમાં ચડે છે. અરે કહે છે હમણાં વરસાદ ઘનઘોર વાદળો છોઈ જશે અને વરસાદ પડશે, એ જ પ્રમાણ થયું, પુષ્કળ વરસાદ પડ્યો. હવે આ બધી બાબતો શું સૂચવે છે કે પ્રભુ આપણો જીવતો દેવ યહોવા તે એલિયાની સંગાથે હતો. તો આ એલિયાને શું થઈ ગયું કે જો પ્રભુ એની સંગાથે છે? અને એકદમ જ જ્યારે ઇઝબેલે એને કહ્યું કે જેમ તે મારા પ્રબોધકને મારી નાખે છે એમ આવતીકાલે કે આ સુમારે હું તારા પણ હાલ કહીશ અને બી જાય છે, શું થઈ ગયું? જીવતો જાગતો દેવ તેની પાસે છે, હાજર હાજર મદદગાર છે, અને શું થઈ ગયું? નાસી જાય છે. હી વોઝ ટુ મચ ફ્રસ્ટ્રેટેડ, ડિસએપોઇન્ટેડ, નાસી જાય છે. હી વોઝ ફ્રાઇટન, બહુ સખત બીક લાગે છે, રાણી ચોક્કસ મને મારી નાખશે. બેથશેબા જાય છે, ત્યાંથી પછી રણમાં જાય છે અને રોતેમ વૃક્ષ તળસવી જાય છે. રોતેમ વૃક્ષ એટલે બ્રુમ ટ્રી, એટલે હું માનું છું કે જંગલમાં ઉગતું એવું સરકટ જેવું કંઈક નાનું ઝાડ હશે. બ્રુમ ટ્રી અંગ્રેજીમાં શબ્દ વાપરે છે, એટલે બ્રુમ એટલે ઝાડું, એટલે આપણે સમજીએ કંઈક બહુ મોટું ઝાડ નહીં હોય, એના પડછાયામાં અથવા તો એની છાયામાં સૂઈ જાય છે. અને પછી પ્રભુનો દૂત આવીને એને ઢંઢણ કહે છે કે પાણી પી કે છે ચંબુમાનું, રોટલી તૈયાર છે શેકેલી, પછી એને ખવડાવે છે, વળી પાછું તો ઊંઘી જાય છે. ફરી દૂત આવીને એને ખવડાવે છે, કહે છે તાર તો લાંબી મજલ કાપવાની. પછી હોરેબ પર્વત પર જાય છે, હોરેબ એટલે સિનાઈ પર્વત. સિનાઈ પર્વત પર એ પહોંચે છે, 40 દિવસ 40 રાત પાકે ચાલે. તો ત્યાં આગળ જાય છે ને પછી એને બે વાર પ્રભુની વાણી સંભળાય છે ને. એક વાર પ્રભુનું વચન આવે છે, પ્રભુની વાણી સંભળાય, તું અહીં શું કરે છે? ફરી વારે પાછું લખ્યું છે કે તું અહીં શું કરે છે? એલિયા એલિયા તું અહીં શું કરે છે? હવે આપણે થોડીક વાર વિચારીએ કે જો આપણું કોઈ નાનું બાળક હોય અને કોઈ જગ્યાએ એકલું ઊભું હોય અને કદાચ આપણેથી પસાર થતા હોય તો આપણે તરત તેને પછી કહીએ તું અહીં શું કરે છે? ને આપણે એને કહીએ, કારણ કે આપણને વાલું છે, અને આપણે તરત એને કહીએ કે જા જા ઘેર થતું રહે, અહીંયા આગળ નામ છે ને તેમ છે. તો પ્રભુ એને પ્રશ્ન કરે છે કે તું અહીંયા આગળ શું કરે છે? એમ જ્યાં કે પ્રભુનો પ્રભુ આત્મીયતા દેખાય છે, પ્રભુનો પ્રેમ, ફાધર લવ, ફાધરલી લવ, જ્યાં કે આપણને એનું દર્શન થાય છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે એવો પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે જ્યાં આપણે હમણાં મેં વાત કરીએ એમ આપણે પેલું બાળક હોય કે એ કેમ જા જા ઘેર થતો એમ, તારે અહીં નથી ઊભા રહેવાનું, આ તો ભય સ્થાન છે, તું જતો રહે તારે ઘેર એમ. તો પ્રભુ એને કામની સોંપણી કરે છે ને, એવો કંઈ અર્થ થાય છે. અરે તારે અહીં નથી, તું અહીં શું કરશ? તારું કામ અહીં નથી કે તારું કામ તો મારી પાસે છે. પ્રભુ એને ત્રણ બાબતો સૂચવે છે નહીં ને. હજાયેલનો અભિષેક કરીને અરામનો રાજા, હમણાં જ આપણે બધું વાંચ્યું, અરામનો રાજા ઠરાય. યહોનો અભિષેક કરીને તેને ઇસરાયેલનો રાજા ઠરાય. સાફાતના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાય. ત્રણ કામની સોંપણી કરે છે. તારી જરૂર અહીં નથી, તારી જરૂર તો મારે છે, હું તારો ઉપયોગ કરવા માગું છું, તારી સેવા મારે જોઈએ છે. અને પ્રભુ એને કામની સોંપણી કરે છે. હવે વાલા ભાઈ બહેનો, ઘણી વાર આપણા જીવનમાં એવું બને છે કે આપણા જીવનમાં ઘોર નિરાશા છવાઈ જાય છે. કદાપિ કોઈ મોટી માંદગી, કોઈ આર્થિક પ્રશ્ન હોય, કૌટુંબિક ઝઘડા હોય, બાળકોના કોઈ પ્રશ્ન હોય, અને ઘણી બધી બાબતો છે, અને આપણા જીવનમાં આપણે ઘોર નિરાશ થઈ જઈએ છીએ, નસીપાસ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, કોઈ માર્ગ સૂચતો નથી. ત્યારે એવા સમયે પ્રભુ પરનો વિશ્વાસ આપણે ખોઈ બેસીએ છીએ અને પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ. અને આવું જ કર્યું, એની પાસે તો પ્રભુ હતો જીવતો જાગતો, એને ક્યાં જવાની જરૂર હતી? પ્રભુ એને જરૂર મદદ કરનાર હતો, પણ તો એ પેલે ઇઝબેલ રાણી એ જે કહ્યું એના વચનો પર એણે વિશ્વાસ કર્યો અને એ નાસી ગયો. આપણે પણ આપણે ઘણી વાર આવી રીતે પ્રભુથી દૂર ખસી જશે, પ્રભુને ભૂલી જો કંઈક સારું ના થાય કે કોઈ રસ્તો ના નીકળે તો આપણે કંઈક જવા દે ને, આપણે પ્રભુ કંઈ મદદ કરતો નથી, આપણે પ્રભુથી અલગ થવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રભુને ભૂલી જઈએ. પણ વાલા ભાઈ બહેનો, આપણે હંમેશા યાદ રાખીએ ગીતશાસ્ત્ર 34:22 શું કહે છે, યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે. હંમેશા પ્રભુ ત્યાં છે જ, ઇઝ ઓલવેઝ ધેર, ગાડ ઇઝ ઓલવેઝ ધેર વેન વી નીડ. અને એવી રીતે ગીતશાસ્ત્ર 46:1 લખવામાં આવ્યું છે કે સંકટના સમયે તે હાજર હાજુર મદદગાર છે, ઇઝ ઓલવેઝ ધેર. આપણો પ્રભુ આપણી પાસે છે જ. ગીતશાસ્ત્ર 121 લખવામાં આવ્યું છે તે આપણો રક્ષક છે, આપણને કોઈ ઉપદ્રવ કરી શકતો નથી, પ્રભુ આપણો રક્ષક છે. આપણે હંમેશા પ્રભુનો આધાર શોધવો છે, પ્રભુને છોડીને જતા રહેવું જોઈએ. હા, એ જરૂર મદદ કરતા આપણી પાસે છે, અને એ જીવતા દેવમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ, વિશ્વાસથી ડગી જવાની જરૂર નથી. ભલે ભાઈ બહેનો, પ્રભુએ આપણને કેટલું સુંદર જીવન આપ્યું છે ને, આ સુંદર પૃથ્વી અને આપણું સુંદર જીવન. અને પછી પ્રભુ મને ને તમને એ જ પ્રશ્ન પૂછે છે કે તું અહીં શું કરે છે? જો આપણે પ્રભુને પસંદ પડે નહીં એવું જીવન જીવતા હોઈએ, જો આપણે પ્રભુથી વિમુખ ચાલ્યા ગયા હોય, પ્રભુને હજુ સુધી ઓળખ્યો ના હોય, પ્રભુના માર્ગો આપણે જાણ્યા ના હોય, શેતાની બાબતોમાં જ આપણે રચ્યા પચ્યા રહેતા હોય, વૈભવ વિલાસમાં જ જો આપણે રચ્યા પચ્યા રહેતા હોય, તો પ્રભુ આપણને ઠપકો આપે છે. પ્રભુની ઈચ્છા છે કે આપણે પાછા ફરીએ અને પ્રભુના માર્ગમાં આવીએ, પ્રભુનો સ્વીકાર કરીએ. આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણે ક્યાં છીએ. પ્રભુએ આટલું સુંદર જીવન આપ્યું છે. પેલો લાજરસ અને શ્રીમંત માણસને ખા પી વૈભવ વિલાસ, અને પેલો માણસ દ્રવ્યવાન માણસ ખૂબ પૈસા અને બધી મિલકત વધારે અનાજ પાક્યું કોઠારો મોટા કરે, એ જીવ ખા પીને આરામ કર. શું આપણું જીવન એ પ્રકારનું છે? વૈભવ વિલાસ આનંદ મોજ મજા, શું આપણે એમાં રચ્યા પચ્યા રહીએ છીએ? દુનિયાએ માનવ તરફ લક્ષ આપીએ છીએ? તો પ્રભુ આપણને આજે એલાન કરે છે કે તમે મારી પાસે પાછા આવો. યોહાન 13:13, યોહાન લખેલ સુવાર્તા 13:13 કલમમાં પ્રભુ કહે છે, તમે મને ગુરુ ગુરુ કહો છો, મને પ્રભુ કહો છો, તે સાચું જ છે. કારણ કે જો ગુરુએ મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવાની જરૂર છે. પ્રભુ ઈસુ આ જગત પર આવ્યા સેવા કરાવવાને માટે નહીં, પણ સેવા કરવાને અને ઘણાની ખંડણીને માટે પ્રભુ આ પૃથ્વી પર આવ્યા. પ્રભુની ઈચ્છા એવી છે કે આપણે તેની સેવા કરીએ. પ્રભુની ઈચ્છા એવી છે કે આપણે તેની સેવા કરીએ. જો તમે રૂમીઓનો પત્ર 12:6-8 કલમ જુઓ, રૂમીઓનો પત્ર 12 અને 6-8 કલમ, તો ત્યાં આગળ વિવિધ પ્રકારના કૃપાદાનોની વાત લખવામાં આવી છે. કોઈ શિક્ષક હોય તો તેણે શિક્ષણ કાર્યમાં મચ્યા રહેવું, પ્રબોધ કરવાનું દાન હોય તો વિશ્વાસમાં પ્રબોધ કરવો, એ બધી બાબતો અનેક પ્રકારના કૃપાદાનો છે. અનેક કૃપાદાન પ્રભુએ આપણને દરેકને કંઈક ને કંઈક તાલંત આપેલું. એવું ન માનશો કે ના મને કશું નથી આપ્યું, ના, દરેકને પ્રભુએ કૃપાદાન આપેલું છે. એ દાનનો આપણે પ્રભુના માટે ઉપયોગ કરવાની બહુ જરૂર હતો. માથીની લખેલી સુવાર્તા 25:25 પ્રભુએ ના કહ્યું, હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું જ્યારે કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી, મારા બાપના આશીર્વાદી તો આવો, સ્વર્ગનું રાજ્ય તમારા માટે ખુલ્લું છે, તમે તેનો વારસો લો નહીં. આ સેવા છે, અનેક જાતની સેવા પ્રભુએ આપણી સમક્ષ મૂકી છે, અને આપણે હંમેશા સેવા માટે તૈયાર રહેવાની જરૂર છે. માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 15મી કલમ, આખી સૃષ્ટિમાં, આખી પૃથ્વીને જઈને સુવાર્તા પ્રગટ કરો. પ્રભુ એ આપણને આદેશ આપેલો છે, મારી અને તમારી એ ફરજ છે કે આપણે પ્રભુની સુવાર્તા ફેલાવીએ. પણ જ્યારે સુવાર્તા ફેલાવીને વાત આવશે, હું એમ નથી કહેતો કે આપણે બાઇબલ કોલેજમાં જતા રહીએ કે પાસ્ટર બની જઈએ કે કોઈ મિશનરી કાર્યમાં જોડાઈ જઈએ, ઇવેન્જેલિકલ ઇન્જિનિયરમાં જઈએ. ના, હું એવું નથી કહેતો. પણ આપણે આપણા તન, મન અને ધનથી પ્રભુની સેવા કરવી જોઈએ. વિચાર, વાણી અને વર્તનથી પ્રભુની સેવા કરવી જોઈએ. તમે બજારમાં છો, શોપિંગ કરી રહ્યા છો, તમે પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ લેવા માટે ઊભા છો, તમે નોકરી પર છો, તમે જ્યાં કંઈ છો ત્યાં આગળ તમે આરે પ્રભુને પ્રદર્શિત કરવાનું છે. જો આપણે ખ્રિસ્તી છે તો આપણે આપણા ખ્રિસ્તને આપણા જીવન થકી પ્રદર્શિત કરવાનું છે. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 4થી 16 કલમમાં કહ્યું છે, તમે જગતનો જવાળો છો. પ્રભુ કોઈ પોતાના માટે કહે, હું જગતનો જવાળો છું, પણ એણે એ જવાળો આપણા ઉપર ફેંક્યું છે, આપણે પ્રકાશિત થયા છે. તમે જગતનો જવાળો છો, તમે તમારું અજવાળો લોકોની સમક્ષ એવી રીતે પ્રકાશવા દો કે જેથી તમારી રૂઢિકરણીઓ જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે. આપણી એ ફરજ છે. આપણે જો ખ્રિસ્તી છે તો એ નમૂના જે પ્રભુએ આપણને આપ્યો છે સેવા કરવાનો, એ નમૂનામાં આપણે આગળ વધવાનું છે. વાલા ભાઈ બહેનો, પ્રભુએ આપણને તો કેટલા બધા તાલંતો આપ્યા છે, શું આપણે એનો ઉપયોગ કરી રહ્યા છે? જો પેલા વાર્તા આવે છે ને કે કુલીન માણસ હતો, અને એ કુલીન માણસ રાજ્ય સ્થાપવાની મહેચ્છા સાથે પોતાના ચાકરને બોલાવે છે, એકને 10 તાલંત આપે છે, બીજાને 5 આપે છે, ત્રીજાને 1 આપે છે, અને પછી પરદેશ જાય છે. લાંબા સમય પછી પાછો આવે છે અને પછી હિસાબ માંગે છે. ત્યાં પેલો 10 તાલંત કમાયેલો એ માણસ આવે છે અને એને કહે છે કે સાહેબ, જો તારી 10 મહોરોએ બીજી 10 મહોરો પેદા કરી છે. પેલો 5વાળો કહે છે, 5 મહોરો બીજી મેં પેદા કરી. ત્યારે એ કેટલા બધા ખુશ થઈ જાય છે એ રાજા, એ શેઠ, અને શું કહે છે, સાબાસ તથા વિશ્વાસુ ચાકર, તો થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, પરંતુ હું તને 10 શહેરોનો ઉપરી બનાવું છું. શું પ્રભુની સેવા કરતા શું આપણે આવું કંઈ બિરુદ મેળવી શકીએ એમ છે કે સાબાસ તથા વિશ્વાસુ ચાકર? ન્યાયકાળે પ્રભુ આપણો ન્યાય કરશે ત્યારે આપણે શું પ્રભુ આપણા વખાણ કરશે? સાબાસ વિશ્વાસુ ચાકર, તારા માટે અહીં આગળ મેં જગ્યા કરી છે, મારા રાજ્યમાં તું બેસ, મારા જમણા હાથે તું બેસ. જરૂર પ્રભુ આપણા માટે રાહ જોવે છે કે આપણે આપણા તાલંતનો ઉપયોગ કરીએ, પ્રભુની સેવા કરીએ, પ્રભુને માટે આપણે આપણું જીવન ખર્ચીએ. હવે વાલા ભાઈ બહેનો, આજની દુનિયાનો જો આપણે વિચાર કરીએ તો આજની દુનિયા ક્યાં જઈ રહી છે ને? નાશના માર્ગે જઈ રહી છે, ભયંકર નાશના માર્ગે દુનિયા. હા, ઘણા બધા પ્રભુના સેવકો છે, ઘણા બધા પ્રભુના માણસો છે, પરંતુ પ્રભુએ તો આપણને પસંદ કર્યા છે ને, રાજમાન્ય યાજક વર્ગ, મારા ખાસ લોકો, પવિત્ર લોકો. આપણે પ્રભુની સુવાર્તા બીજાઓને આપવાની જરૂર છે. જો નિર્ગમનનું પુસ્તક 5મો અધ્યાયની 2 કલમ જુઓ, જ્યારે નિર્ગમનનું પુસ્તક 5મો અધ્યાયની 2 કલમ હેરિસભાઈ વાંચશો, નિર્ગમન 5 અને 2. આજની તારીખમાં કેટલા બધા લોકો એવા છે કે જેઓ પ્રભુને ઓળખતા નથી, યહોવા કોણ છે? કેટલા બધા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે ફારુન રાજા જો આવું બોલે છે તો આજ કેટલા બધા વર્ષો વીતી ગયા તો પણ એ પરિસ્થિતિ છે. કોણ છે કે એનું માનીને હું ઇસરાયલ પ્રજાને મુક્ત કરું, એ કોણ છું એનો ઓળખતો નથી. વાલા ભાઈ બહેનો, ઘણા બધા લોકો એવા છે જેઓએ પ્રભુનું નામ જાણ્યું નથી, જેઓ પ્રભુને ઓળખતા નથી. મારી અને તમારી એ ફરજ છે કે આપણે તેમને સુવાર્તા આપીએ. મારી અને તમારી ફરજ છે કે આપણા જીવન થકી તેઓ પ્રભુને ઓળખે, પ્રભુની પાસે આવે, એ આપણી ફરજ છે. ઘણા બધા લોકો નાસ્તે માગે આજે જઈ રહ્યા છે. યોહાની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 14મી કલમમાં શું કહ્યું છે પ્રભુ વિશે? કહ્યું છે કે હું તો ઉત્તમ ઘેટાં પાળક છું. અને પછી 4થી કલમ કહે છે, ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. અને મને હેરિસભાઈ માફક, કુદરતી બાબતો, કુદરત જોવાનો, લીલા ખેતરો જોવાનો, રસ્તા ઉપર ચાલવાનો બહુ શોખ. તો આ મેં પોતે જોયું છે. ગામડાની અંદર ગોવાળિયા હોય તે ઘેટા મકરા લઈને ચરાવવા માટે નીકળે, અને પછીથી સાંજ પડે, અમુક સમય થાય એટલે ઘેટા મકરા લઈને પાછા આવે. ત્યારે પાછા આવતા હોય ત્યારે પાસે કોઈ તળાવડી હોય ત્યાં આગળ તેઓ ઘેટા મકરાને પાણી પીવડાવવા લઈ જાય. ત્યારે ઘણી વાર તો શું થાય કે 2 કે 3 ગોવાળિયા ભેગા થાય, બધા ઘેટા મકરા મિક્સ થઈ ગયા, આપણે થાય બાપરે હવે આ શું થશે, આ તો બધા ભેગા થઈ ગયા છે. ને પેલા લોકો તો એ લેરથી વાતો ચડ્યા હોય, અને બની શકે કે એ નંબરના ગોવાળિયાનું ઘેટું તે બી નંબરના ગોવાળના ઘેટા સાથે મસ્તી કરતું હોય, કેલ કરતું હોય. પણ જ્યારે તેઓ પોતાના ગોવાળની સિસોટી સાંભળે કે એમના મોંમાંથી નીકળેલો વિશેષ પ્રકારનો અવાજ સાંભળે, બધું મૂકીને તરત એને ફોલ થાય, પોતાના ગોવાળની પાછળ પાછળ ચાલવા માંડે. વાલા ભાઈ બહેનો, પ્રભુનો સાથ શું આપણે સાંભળ્યો છે? પ્રભુ કહે છે કે તું અહીં શું કરે છે? પ્રભુને આપણો ખપ છે. જેમ વછેરાનો પ્રભુને ખપ હતો વિજયવંત પ્રવેશ કરવા માટે એરુસાલેમમાં, અને પછી એ વછેરાને લાવવામાં આવે છે. જ્યારે છોડતા હતા ત્યારે એનો માલિક કહે છે કે તમે એને ક્યાં લઈ જાઓ છો? ત્યારે કે પ્રભુને એનો ખપ છે, અને એને અનુમતિ, એને રજા આપે છે અને એને લઈ જાય છે. શું આપણે પ્રભુનો અવાજ સાંભળ્યો છે? પ્રભુની હાંક આપણે સાંભળી છે? મારા અને તમારા સર્વને માટે પ્રભુ હાંક મારે છે, આપણને બોલાવે છે. સમયનું પહેલું પુસ્તક તમે જુઓ ત્યાં આગળ 4થી વાર પ્રભુએ હાંક મારી, સમયલ સમયલ, ત્યારે એની આંખો ઉઘડે છે, અંતરચક્ષુ ખુલ્લી જાય છે, અને એ કહે છે કે બોલે આવા તારો સેવક સાંભળે છે. પ્રભુને એનો ખપ હતો. અને પછી એને એલીની જગ્યાએ યાજક પદ આપવામાં આવે છે, અને પછી એ અને ઇસરાયેલનો ન્યાયાધીશ ઠરાવવામાં આવે છે. અને ઇસરાયેલ લોકોનો મર્યો ત્યાં સુધી અને મૃત્યુ સુધી એણે સુંદર રીતે ન્યાય કર્યો. અને લખવામાં આવ્યું છે તેમ એ સમયલ એવો હતો કે જેના થકી ઇસરાયેલના રાજાનો સૌથી પહેલો રાજા સાઉલ, એનો અભિષેક તેલની કૂપી લઈને એની પાસે જાય છે, એના માથા પર તેલ રડીને એનો અભિષેક કરે છે. સમયલ સમયલ, અને એણે પ્રભુનો અવાજ સાંભળ્યો અને પ્રભુના માર્ગમાં એ આવ્યો. જો તમે જો પ્રયત્નો કૃત્ય 9મો અધ્યાય, તો ત્યાં આગળ સાઉલના માટે પણ એ જ બાબત છે. આપણે જાણીએ છીએ સાઉલ તો કેટલો બધો ખ્રિસ્ત વિરોધી હતો, ખ્રિસ્તુને દેખે ત્યાંથી ધિક્કારતો હતો, ને એમની નિંદા કરે ને એમને સતાવણી કરવામાં તૈયાર, પ્રભુને માનતો નહોતો. દમસ્કના માર્ગે પ્રેરિતના કૃત્ય એમાં એ બધું લખવામાં આવ્યું છે કે જ્યાં કે જતો હતો અને પ્રભુએ એને હાંક મારી, પ્રભુએ એને કહ્યું સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે? ને કહ્યું પ્રભુ તું કોણ છે? પ્રભુએ કહ્યું હું ઈસુ છું જેને તું સતાવે છે, પણ રાજાઓ મધ્યે, ઇસરાયલીઓ મધ્યે અને પારકાઓ મધ્યે મારું નામ પ્રગટ કરવા માટે તું મારો પસંદ કરેલું પાત્ર છે, ઉપયોગી પાત્ર એને બનાવ્યો, બધું તજી દીધું, હવેથી હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે, હું કશામાં અભિમાન કરવા માગતો નથી, ફક્ત પ્રભુ ઈસુનામાં જ અભિમાન કરવા માગું છું. અને એ પ્રભુના માર્ગમાં જોડાય છે અને કેટલી બધી મંડળીઓ સ્થાપે છે, કેટલી બધી મંડળીઓને સ્થિર કરે છે, કેટલા બધા દુઃખો સહન કરે છે. અને મેં હમણાં જ વાત કરી એમ એ પાઉલ થકી મોટો ચમત્કાર થાય છે, મરેલાને જીવતા કરે છે, પ્રભુનો અવાજ એણે સાંભળ્યો. શું આપણે પ્રભુનો સાથ સાંભળે છે? પ્રભુ આપણને પૂછે છે કે તું અહીં શું કરે છે? મૂસા માટે પણ એ જ છે, નિર્ગમના પુસ્તકમાં લખવામાં ને, એ તો એના સસરા ઇથરોના કેઠા ચલાવતો હતો પર્વતની તરટી, પ્રભુએ એને પોકાર કર્યો, હાંક મારી અને ઝાડામાંથી ઝાડું બળતું હતું અને એમાં પ્રભુ એને હાંક મારી અને પછી બોલાય, અને પછી મૂસાએ શું કર્યું? મૂસા એ ઇસરાયલ પ્રજાનું નેતૃત્વ લીધું, એમને ગુલામીમાંથી બહાર લાવ્યો અને અરણ્યમાં કે ચલાવતા ચલાવતા એના આગળ જાય છે. અને પ્રજા કેટલી હઠીલી હતી, વારંવાર મૂર્તિ પૂજા તરફ રહી જાય અને કેટલી બધી અણકયાગરી હતી, કચકચ કરનારી હતી, બધું લખેલું છે નિગમોને પુનર્મિલન કરના બધું. અને એકવાર તો એવું થયું કે પાણી માટે એટલા તરસે એ લોકો તરફતા હતા કે પછી બહુ માગણી કરી અને એમાં એનાથી ભૂલ થઈ ગઈ ને, મૂસાથી બે વાર લાકડી ખડક પર મારે પાણી તો નીકળ્યું પણ એમાં પ્રભુને મહેમાન આપ્યો. પ્રભુએ એને કહ્યું કે તું કનાન દેશમાં પ્રવેશ કરીશ નહીં. અને પેલા લોકો તો કહે છે કે ઓ પ્રભુ, આ લોકો તો ગુસ્સે થશે, મને મારી નાખવાની અણી પર છે, કેટલું બધું દુઃખ એણે સહન કર્યું. પણ પ્રભુના વચનોમાં કેટલો એ સ્થિર હતો, કેટલો બધો એ સ્થિર હતો, એના વિશે એમ લખવામાં આવ્યું છે કે જો તમે વાંચો પુનર્નિયમનું પુસ્તક 4:22 પુનર્નિયમ 4:22 મૂસા કહે છે કે પણ હું તો નિશ્ચય આ દેશમાં જ, કાદેશ દેશમાં જ્યાં હતો ત્યાં જ મરવાનો, ભારપૂર્વક હું તો અહીં જ મરવાનો, હું યર્દન પાર ઉતરવા પામવાનો જ નથી. કેટલો પ્રભુ પર વિશ્વાસ, પ્રભુના વચનો પર કેટલો બધો વિશ્વાસ. પ્રભુએ કહ્યું છે એમાં જ થવાનું છે, પણ તેમ છતાંય આવી પરિસ્થિતિ હતા, કનાન દેશથી અલિપ્ત રહી શકવાનો હતો, તેમ છતાંય પ્રભુના વચનોમાં સ્થિર રહ્યો, પ્રભુના વચનો અને એ અનુસર્યો. અને આપણે જાણીએ છીએ કે કેનાન દેશ જોઈ શક્યો નહીં. પ્રભુ પર આપણે કેટલો વિશ્વાસ કરીએ છીએ, પ્રભુના વચનો. ગીતશાસ્ત્ર 95:7 શું કહેવામાં આવ્યું છે? જો આજ તમે તેની વાણી સાંભળો, જો આ પ્રભુની વાણી છે, આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. આપણે આપણા હૃદયને કઠણ ના કરીએ, પણ આ જીવતા દેવની વાણી છે. 119 અધ્યાયમાં કહ્યું છે કે તારા મૂલ્યવાન વચનો મારા પગને સારું દીવારૂપ અને મારા માર્ગોને સારું અજવાળારૂપ છે. આજ આપણે આ પ્રભુની વાણી સાંભળીએ તો કેવું સારું. પ્રભુ આપણને પ્રશ્ન કરે છે, તું અહીં શું કરે છે? પ્રભુને મારો અને તમારો ખપ છે તો આપણે પ્રભુને આપણી જિંદગી સોંપી દઈએ, પ્રભુની પાછળ જઈએ, પ્રભુને કહીએ કે પ્રભુ મારું હરિવાર રહ્યો, તું તેમાં તારો પવિત્ર વાસો કર, પ્રભુ મારું જીવન હું તને સોંપું છું. જો આપણે પ્રભુનો સ્વીકાર કર્યો નથી તો બીજું કોરંથી અને 6 અને 2 લખવામાં છે, હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણો દિવસ છે, આપણે પાછા ફરીએ અને પ્રભુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરીએ અને પ્રભુની સેવા કરીએ. પ્રભુની બહુ ઈચ્છા છે કે આપણે એની સેવા કરીએ. અનેક પ્રકારના દાનો પ્રભુએ આપણને આપ્યા છે, આપણે એ દાન લાવવાનું છે, એ દાન પ્રભુની સમક્ષ બતાવવાનું છે. આપણે પ્રભુના જીવનના સાક્ષીરૂપ જીવવાનું છે, આપણી કરણો જઈને આપણા જીવન થકી લોકો આપણને ઓળખે કે ભાઈ આ ખ્રિસ્તી માણસ છે, એ જ આપણી સારામાં સારી છાપ છે. પૈસાવાળો છે બહુ, બંગલો છે, ઇઝ નોટ હેપી, પ્રભુ એનાથી સંતોષી નથી. પણ જો કોઈ એમ કહે કે પ્રભુનો માણસ છે, પ્રભુ ઈસુનો માણસ છે, આ ખ્રિસ્તી છે, ખ્રિસ્તનો ઓળખે છે, પ્રભુ કહે છે આવો મારા બાપને આશીર્વાદી તો તમારા માટે આ બધું રાખેલું છે, એનો વારસો પામો. પ્રભુ એવી કૃપા કરે કે પ્રભુનો સાદ આપણે ઓળખીએ, પ્રભુની હાંકને આપણે જવાબ આપીએ અને પ્રભુને પસંદ પડે એવી રીતે આપણા જીવનનો ઉપયોગ કરીએ, આપણે પ્રભુને ઉપયોગી પાત્ર બની રહીએ. પ્રભુ એવી કૃપા આપણ દરેકને માટે કરે. આમેન.